quando un certo risulta che siamo.
ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય એટલે કે હાનિ નાશ થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ. ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય એટલે હાનિ અને નાશ થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ.
ઉત્પાદનો નાશ થાય છે, ધ્રુવનો નાશ થતો નથી
એવી અપાદાન શક્તિ.
ઉત્પાદનથી આનંદિત તો છે, સહિત તો છે, ઉત્પાદનો નાશ થાય છે, છતાં ધ્રુવનો નાશ એવી એક શક્તિ છે. એમ કે વાંચો.
આ સમયસારનો શક્તિનો અધિકાર ચાલે છે. દ્રવ્ય એક અને તેની શક્તિ એટલે ગુણો અનેક અનંત છે. તેમાંથી અહીં 47 શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. અત્યારે અહીં અપાદાન શક્તિની વાત કરી છે. કહે છે, ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ છે. આહા, ઉત્પાદ વ્યયરૂપ ભાવો એટલે પર્યાયો ક્ષણિક છે, તેનો સમય સમય નાશ થઈ જાય છે, છતાં ભગવાન આત્મા ત્રિકાળી ચૈતન્ય વસ્તુ ધ્રુવપણે રહે છે, નાશ પામતો નથી. ધ્રુવ આત્મ સ્વભાવ તો એવો ને એવો ત્રિકાળ ટકી રહે છે. આ ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય ઉપજે છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું નવું કાર્ય કરવાની આત્માની અપાદાન શક્તિ છે. આહા, પોતાની આવી શક્તિ જાણી જે કોઈ એક ધ્રુવ સ્વભાવને અવલંબે છે તેને સમય સમય નિર્મળ નિર્મળ કાર્ય થાય છે. આ શક્તિ બધામાં પ્રધાન છે. પંડિત શ્રી દીપચંદજીએ આ શક્તિનું બહુ વખાણ કર્યા છે. ધ્રુવ અને ક્ષણિક એમ બે પ્રકારે ઉપાદાન છે. જે ત્રિકાલી ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે અને ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ તે ક્ષણિક ઉપાદાન છે. ચિત્ત વિલાસમાં અષ્ટ સહસ્ત્રીનો આધાર આપી કહ્યું છે કે દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામરૂપ વ્યતિરેક સ્વભાવ છે અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અંધર સ્વભાવ છે. એ દ્રવ્ય પર્યા માટે કેટલા નવા નવા શબ્દો વાપરે છે. ત્યક્ત સ્વભાવ ને અત્યક્ત સ્વભાવ
થાય ના ત્યાગ ન થાય, વ્યય થાય ને વ્યય નહીં થાય. બરાબર, વ્યય થવા છતાં ધ્રુવીય છે. ધ્રુવીય છે આ ઉત્પાદન ધ્રુવતમ શક્તિ. મેં એમ સાંભળ્યું બહુ નાની પણ કે જીવી ધ્વની છૂટે છે ત્યારે પેલો શબ્દ આ નીકળે છે. બહુ નાની મોટા સાંભળ્યું, સાચું ખબર નથી. બરાબર છે, પર્યાયો એમાંથી આવે, વ્યય થાય, પછી એમાં જાય. એ નહીં પર્યાય આવે ને બીજી પર્યાય વાત કરે. ગઈ પર્યાય અનંત કાળ જાય તો એ પર્યાય નહીં આવે.
નવી નવી જ પર્યાય આવે,
છતાં ખજાનો ખૂટે નહીં.
ખૂટે નહીં,
સાધી અનંત કાળ આવ્યા જ કરે. એટલે એ છે શક્તિ મુખ્ય છે. એટલે આમાં કરવાનું ક્યાં રહ્યું? એની સામે જોવાથી નિર્મળ પર્યાય એવા જ કર્યા નથી, પ્રવાહ છતાં પર્યાયનો નાશ થવા છતાં દ્રવ્યનો નાશ
ન થાય,
ઘાટનો નાશ થાય, સોનાનો નાશ ન થાય. લાખ કરોડ અત્યારે જ થઈ ગયા ઘાટ એના. એ ઘાટ આવે છે ક્યાંથી? કથંકિત સોની માંથી. કથંકિત સોની
નહીં, સોની માં સે ક્યુ આયેગા?
નહીં આયેગા,
નહીં સોને માં સે આતા હૈ.
એ તો એ ખૂટેગા નહીં,
નહીં ખૂટેગા. કેસી ચીજ હે
અખૂટ ખજાના હે
અખૂટ ખજાના હે
દાખલામાં એનો અંત નથી આવતો
દાખલામાં અંત નથી આવતો
ઘાટ ત્યાં કરે તો કોઈ દી ઘાટ એમાંથી ના આવે ને ખૂટી ગયો ઘાટ બોલો જળ પદાર્થ અખૂટ છે તું તો આ તો ચૈતન્ય છે બહુ સારી શક્તિ છે
દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામરૂપ વ્યતિરેક સ્વભાવ છે અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અન્વય સ્વભાવ છે તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે પરિણામ અપૂરું અપૂરું થાય છે આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે
ક્ષણિક ઉપાદાન ત્રિકાળી ઉપાદાન
કેટલા ચોખ્ખા છે
ચોખ્ખા છે અષ્ટસ્વરત્રીમાં છે આ
છે
એ આપણે પ્રશ્નોત્તર વાત છે ને
એમાં આધાર છે વર્તમાન જે નિર્મલ પર્યાય છે તે ઉત્પાદ વ્યથી આલિંગિત ભાવ છે તે પર્યાય ઉત્પન્ન થઈને બીજે સમય છૂટી જાય છે તેથી તેને ક્ષણિક ઉપાદાન કહે છે વર્તમાન જે નિર્મળ પર્યાય છે તે ઉત્પાદ વ્યથી આલિંગિત ભાવ છે
ઉત્પાદ વ્યથી આલિંગિત છે નિર્મળ પર્યાય
હા બરાબર છે
ધ્રુતિ આલિંગિત નહીં
નહીં અને આલિંગિત માને ઉત્પાદ વ્યવો નિર્મળ પર્યાય કા સ્વભાવ
હે હા બસ એ નિર્મળ જે પર્યાય છે એ ઉત્પાદ વ્યમાં છે એમ
હા ઉત્પાદ વ્ય રૂપ છે
ધ્રુમાં નહીં
નહીં
ધ્રુમાંથી બહાર આવે છે
તે પર્યાય ઉત્પન્ન થઈને બીજે સમય છૂટી જાય છે તેથી તેને ક્ષણિક ઉપાદાન કહે છે સમ્યક દર્શનની પ્રગતિ પર્યાય તે ક્ષણિક છે બીજા સમયે બીજી પર્યાય થાય છે તેથી તે ક્ષણિક ઉપાદાનને ત્યક્ત સ્વભાવ કહે છે આ નિર્મળ પર્યાયની વાત છે મલિનની અહીં વાત નથી કેમ કે મલિનતા ગુણનું કાર્ય નથી કેટલી વાર કહી છે આ વાત મલિનતા તે ગુણનું કાર્ય નથી મલિનતા પર્યાયમાં છે તે હેયમાં જાય છે મલિનતા ક્ષણિક ઉપાદાન નથી ક્યા મતલબ
એ આત્માનું ક્ષણિક ઉપાદાન નથી
નથી
એ કર્મનું ક્ષણિક ઉપાદાન છે
અચ્છા
દ્રવ્ય કર્મનું ક્ષણિક ઉપાદાન
મલિનતા ગુણનું કાર્ય નથી મલિનતા પર્યાયમાં છે તે હેવમાં જાય છે મલિનતા ક્ષણિક ઉપાદાન નથી
મલિનતા ક્ષણિક ઉપાદાન નથી કહેતો આગમ પદ્ધતિમાં જાય અધ્યાત્મ પતિ છે આત્માનો આશ્રય નિર્મળ પર્યાય થાય એવો અધિકાર છે સ્વજ્ઞનો અધિકાર છે ધ્યેયપૂર્વક
ધ્યેયપૂર્વક સ્વજ્ઞ
ધ્યેયનું ઉલ્લંઘન લેતા નિર્મળ થાય
બરાબર
ધ્યેયપૂર્વક એટલે ધ્યેયનું અવલંબન લેતા નિર્મળ જ પર્યાય થાય મલિન પર્યાય થાય એ માટે ક્ષણિક ઉપાદાન નથી જૈન દર્શન પૂરો છો કૃષ્ણ આચાર્ય ભગવાન બે ઉપાદાન લીધા છે અશુદ્ધ ને શુદ્ધ બે ઉપાદાન
તો એ તો કહે છે કે મલિનતા ક્ષણિક ઉપાદાન નથી
એ બરાબર બે આચાર્ય બરાબર કોને કહ્યું છે બરાબર છે એમ કે એનાથી કર્મ ત્યાં નથી થતી પર્યાય એને સત હેતુ જેવો છે ને પાછળ ગાથામાં ન લીધું પરના સટકારક થી ભિન્ન એમ ભેદરૂપ કારક થી સ્વયં ઉત્પન્ન થતા રાગાદી ભાવો છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી તો ત્યાં ક્ષણિક ઉપાદાન લેવાય નિમિત્ત નૈમિતિક છું કાઢને
આગમ પ્રમાણે
આગમ પ્રમાણ એ જે સોલરમની ગાથામાં છે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ એ આ મેં ચકમાં છે
ગુરુદેવ એમ કા કહે છે કે સ્વભાવ કરના નહીં હૈ સ્વભાવ સે ધર્મ નહીં હોતા હૈ યે કહા હૈ
યે કહા બસ
સ્વભાવ કરના નહીં હૈ યે કા કહા
કરો કરો કરો
તો ગુરુદેવ શું કહે છે એમાં
ગુરુદેવ એમ કે છે કેમ કે મલિનતા ગુણનું કાર્ય નથી, મલિનતા પર્યાયમાં છે, તે હેયમાં જાય છે, મલિનતા ક્ષણિક ઉપાદાન નથી. અહો દિગંબર સંતોની અંતરમાં જવાની અજવ અલૌકિક શૈલી છે. ભાઈ ભગવાન નિર્મળા
માર્ગ નિલમ કોઈ લાખો કરોડમાં ઉપને પ્રાપ્ત.
સહી વાત છે,
પ્રાપ્ત જરૂર થાય.
ભાઈ ભગવાન નિર્મળાનંદ નો નાથ અંદર ધ્રુવ વિરાજે છે, ત્યાં સમીપમાં જા. સમીપમાં જવાની પર્યાય વર્તમાન છે, તે બીજે સમયે છૂટી જાય છે, માટે તેને ત્યક્ત સ્વભાવ કહે છે. વર્તમાન પરિણામ છૂટીને નવા પરિણામ થાય છે, તેને ક્ષણિક ઉપાદાન કહેલ છે. ધ્રુવ ઉપાદાન જે છે તે છૂટતું નથી, બદલતું નથી, ત્રિકાલ એકરૂપ રહે છે. બહાર નિમિત્ત ઉપાદાનના વિવાદ ચાલે છે ને, નિમિત્તથી કાર્ય થાય એની અહીં ના પાડે છે.
એટલે કે કેવડી ને શુદ્ધ કેવડી ના બાદ પંકજ માં ક્ષાયિક સમય દર્શન થાય એ વાત ના પડે,
ના પડે છે.
નિમિત્ત જ્ઞાન કરાવે ધ્રુપાદાન થી થાય છે, એના આશ્રય એમાંથી જ આવે છે.
સાંભળ ભાઈ, ઉત્પાદ વ્યથી આલિંગિત કોણ? વર્તમાન નિર્મલ પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય તે ભાવ છે. તે ભાવ ઉત્પાદ વ્યથી આલિંગિત સ્પર્શિત છે. આ તો મહામંત્ર છે ભાઈ. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવના વર્તમાન નિર્મળ પર્યાય
આમાં એક વિચાર આવે છે કે નિયમ સારમાં કે આપણે લીધું હતું કે સમ્યક શાહી ભાવ છે,
તે
પર્યાયની સાથે પરમ સાથે નથી. એટલે પર્યાય જાય છે તો એ ભાવ ગયો. પાછું એવી ને એવી પર્યાય ક્ષાયિક ભલે થાય, એ બીજી પર્યાય નો ક્ષાયિક ભાવ, ત્રીજી પર્યાય નો ક્ષાયિક ભાવ, એમ લાગે.
ઉત્પાદ
ભયમાં આલિંગિત છે,
ઉત્પાદ વ્યથી આલિંગિત છે પર્યાય. ઓ ભાવ ઉપશમ ભાવ
એ
હા ઉત્પાદ થી આલિંગિત છે.
ઉત્પાદ ભાઈ ધ્રુવ નો અવલંબન કરે છે, પણ એ ધ્રુવ નો અવલંબન કરતા જે ભાવ પ્રગટ થયો એ પર્યાય નો ભાવ છે, પર્યાય નો ધર્મ છે, અને પર્યાય માં આલિંગિત છે. એની સાથે ધર્મ ભાઈ છે
ઉત્પાદ ભાઈ સાથે આલિંગિત,
હા ઉત્પાદ ભાઈ આલિંગિત
ધ્રુવથી
ધ્રુવથી, અને ઉત્પાદ ભાઈ નો જે ધર્મ છે
એનાથી
ધર્મ ભાઈ, એવું મને લાગે છે.
બરાબર
હમણાં બીજી વાર એને ઘેરે લીધું હતું
ત્યારે. આ શરૂ પહેલી વાર આપને વાર લીયા દેવલાલી મેં, પછી અહીંયા લીધું ફરી.
નવા ભાવો જે થાય છે
ભાઈ, સમય દ્રષ્ટિ ધર્મી જીવના વર્તમાન નિર્મળ પરિણામ જે ઉત્પાદ કે થાય છે એનાથી આલિંગિત છે. તે પર્યાયનો બીજી ક્ષણે અપાય નામ નાશ થાય છે. સમ્યક દર્શન આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય છે, છતાં ધ્રુવનો ધ્રુવ સ્વભાવનો નાશ થતો નથી. સમકિતિને આ ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી નિર્મળ પર્યાય થયા કરે છે. આમ નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય એમ વાત રહેતી કે ટકતી નથી. સમજાણું કાંઈ? સર્વ ગુણાંશે સમ્યક એમ શ્રીમદ રાજચંદજીએ કહ્યું છે. મતલબ કે જીવમાં જેટલા ગુણ સંખ્યાએ છે તે બધા અનંત ગુણની નિર્મળ પર્યાયનું સમ્યક દર્શનમાં એક અંશ વ્યક્ત થાય છે. તે સમ્યક દર્શનની પર્યાય ઉત્પાદ્યવાળી છે. અનંત ગુણની જે વ્યક્ત પર્યાયો છે તે બધી પર્યાયો ઉત્પાદ્યવાળી છે. ભાઈ હવે આમાં છે. ભાઈ વિતરાગના પેટ ખોલીને સંતોએ વાત કરી છે. 448 તે આલિંગિત ભાવનો નાશ થવા છતાં જે હાનિ પામતો નથી એવો ધ્રુવપણામય એક આત્માનો અપાદન સ્વભાવ છે, ગુણ છે. અનંત ગુણમાં આ અપાદાન શક્તિ ગુણનું રૂપ છે, જે કારણથી જ્ઞાન ગુણ છે તે ધ્રુવ છે. શક્તિ ધ્રુવ ઉપાદાન છે ને પર્યાય ક્ષણિક ઉપાદાન છે. અપાદાન શક્તિના બે ભેદ છે. જે જ્ઞાન ગુણ ધ્રુવ ત્રિકાલ છે તે ધ્રુવ ઉપાદાન છે, ને તેમાં અપાદાન શક્તિના કારણે તે ધ્રુવ ઉપાદાન કાયમ રહીને તેની વર્તમાન પ્રકટ ઉત્પાદ્યથી સ્પર્શિત પર્યાય થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. અહો, આ શક્તિનું વર્ણન કરીને આચાર્ય અમૃતચંદદેવે સમયસાર રૂપી મંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યો છે. શબ્દો તો સાદા છે, તેનો વાચ્ય ભાવ જેવો છે તેવો સમજવો જોઈએ. સહી વાત. ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ આ પાંચ વિષયોના સંબંધમાં લોકો ઊંડા ઉતરીને સમજ્યા વિના વિરોધ કરે છે. પર્યાયની હાનિ થવા છતાં ધ્રુવની હાનિ થતી નથી. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ છે તે ઉપાદાન પોતાના ઉપાદાનથી થઈ છે, તે નિમિત્તથી કે વ્યવહારથી ઉત્પન્ન થઈ નથી. તે ઉત્પન્ન થયેલી પર્યાયનો નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન કાયમ રહે છે. ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. તત્વની સ્થિતિ આવી છે ભાઈ. વસ્તુ અને વસ્તુની પરિણતિની આવી મર્યાદા છે. જેને તત્વજ્ઞાનની ખબર નથી તેને ધર્મ કેમ થાય? તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ જાણવી જોઈએ. એનું યથાર્થ જ્ઞાન કર્યા વિના દ્રષ્ટિ નિર્મલ થતી નથી. કહે છે કે વર્તમાન જ્ઞાનની હાનિ થવા છતાં જ્ઞાન તત્વ ત્રિકાળ ધ્રુવ રહે છે, તેમાં હાનિ થતી નથી. આમ ધ્રુવની શાશ્વત ઉપાદાન જે ધ્રુવ છે તેની દ્રષ્ટિ રહેતા જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે. જ્ઞાનાવરણ કર્મનો અભાવ થયો માટે તે પ્રગટ થાય છે, વા શાસ્ત્ર ભણવાના વિકલ્પથી તે પ્રગટ થાય છે એમ નથી. બીજી ચીજ તે કાળે નિમિત્ત હો પણ નિમિત્તના કારણે તે કાળે સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહીં. એમ તો 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્ર જ્ઞાન થયું પણ એનાથી શું થયું? કાંઈ જ નહીં. ધ્રુવના અંતર આલંબનથી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને તે ક્ષણિક ઉપાદાન છે. નિમિત્તથી ને વ્યવહારથી થાય એવી જે માનતા છે તે કેવલ ભ્રમ છે. આ અનંત શક્તિનો ધ્રુવ ભંડાર પ્રભુ આત્મા છે, તેની જેને દ્રષ્ટિ થઈ તેનો અંતરમાં જેને સ્વીકાર થયો તે સમ્યક દ્રષ્ટિ છે. તેને પર્યાયમાં અનાકુલ આનંદના વેદનની દશા પ્રકટ થઈ છે. તે આનંદની દશા કહે છે કે એક સમય રહે છે. તે દશાનો અભાવ થવા છતાં આનંદ ગુણ તો ધ્રુવ કાયમ રહે છે. તે ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી અનાકુળ આનંદની દશા દ્રષ્ટિવંત ધર્મી સંકિતિને થયા કરે છે. આવો મારે ભાઈ. અરે રે, લોકો એકલા ધંધાના પાપમાં રોકાયેલા રહે છે. 24 કલાક એકલું પાપ, પાપને પાપનું જ કામ. ધર્મ તો દૂર રહો, એમને તો પુણ્યના ઠેકાણા નથી, કેમ કે તત્વ શ્રવણ અને તત્વ ચિંતનની એમને ફુરસત નથી. ધંધા ના કામ તો કોણ કરે, એકલું પાપ નું કામ કર્યા કરે, પાપ ભાવ કર્યા કરે, પણ આ તો જિંદગી જાય છે ભાઈ. વર્તમાન પરિણામ ત્યક્ત રૂપ ભાવ છે અને ધ્રુવ અત્યક્ત રૂપ સ્વભાવ છે. ધ્રુવ કાયમ રહે છે, ક્ષણિક ઉપાદાન ક્ષણે ક્ષણે પલટે છે. અહીં નિર્મલની વાત છે, ક્ષણિક નિર્મલ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાના ઉપાદાનથી થાય છે. અપાદાન શક્તિનો બીજો અર્થ ઉપાદાન શક્તિ છે. અચ્છા,
અપાદાનનો અર્થ ઉપાદાન
શક્તિ.
ઉપાદાન ના બે પ્રકાર, ક્ષણિક અને
ત્રિકાલ. ક્ષણિક ઉપાદાન છે, અવલંબન ભલે ત્રિકાલી ઉપાદાન કા હોતા હૈ, લેકિન કાર્ય ક્ષણિક ઉપાદાન છે.
અને એનો નાશ થવા છતાં ત્રિકાળી ઉપાદાન નાશ થતો નથી, કેમ કે એને એને આલિંગન કરે છે છતાં નાશ થતો નથી, હાનિ પામતો નથી. ધ્રુવ ને આશ્રય છે, એ પણ અપેક્ષા
અપેક્ષા છે, બાકી
કે સત્વ હેતુ છે.
પંડિત શ્રી દીપચંદજીએ પંચસંગ્રહ નામના પુસ્તકમાં એનું ઘણું વર્ણન કર્યું છે. જ્ઞાન દર્પણમાં પણ પાનું 56 એમાં વર્ણન કર્યું છે. બધું યાદ ગુરુદેવને
બહુ જબરજસ્ત.
આ પાનું આ શાસ્ત્ર
13 વર્ષ સુધી તો એને દિગમ પ્રાપ્ત ન થયા કે પછી બહાર પડ્યા હતા. પછી એ પણ શું કાયમ માટે વાંચ્યું, ડેઈલી સવારે 10:30 10:15 એક જોલું ખાઈ જાય જમીને, સમજ્યા, 15 મિનિટ 20 મિનિટ 10 વાગે જમે, 10:30 જાવ તો બેઠા હોય,
10:30 થી
2:30 બે અઢી ગયો
બસ બેઠા
હોય. કોઈ વખતે આપણે જઈએ તો ચિંતો ના બેઠા હોય, કોઈ વખતે વાંચતા હોય ચિંતું ના બેઠા હોય તો આપણે બેસી જાય, બોલાય નહીં, પછી આ કામ ઉગાડે ત્યારે આપણે વાત કરી દેતા.
એ તો સીન ગજબ એસે કાયમ પાસે આમ બેઠેલા છે, સ્વાધ્યાય
જાણે ચિત પ્રતિમા બેઠી છે એવું લાગે. શરીર ભરેલું રૂપાળું ચેરો આવો પ્રભાવશાળી પુરુષ, પ્રભાવશાળી વાણીઓ,
વાણીઓ
પ્રભાવશાળી વિના આ થાપક ન હોય ને આમ આપણે માર્ગને થાય તો છે, દર્શન કરી ના કોણ થાપે.
એ તીર્થંકર ના થાપેલા માર્ગે તીર્થંકરે થાપ્યો.
વ્યાકરણમાં 6 વિભક્તિ આવે છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ. તેમાં ધ્રુવપણામય અપાદાન શક્તિના કારણે અંદર ચિદરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. નિર્મળ ધર્મની પર્યાય અપાદાન શક્તિના કારણે પ્રગટે છે. તે બાહ્ય નિમિત્તના કારણથી, કર્મના અભાવના કારણથી કે વ્યવહારના કારણથી પ્રગટ થાય છે એમ નથી. બધી શક્તિમાં અપાદાન શક્તિ પરમ પ્રધાન છે. ઉપાદાન એના ઉપાદાન શક્તિ
એમાંથી જે પ્રવાહ આવે ને, કેવળ જ્ઞાનનો પ્રવાહ જે આવે છે આદિ બધું એમાંથી આવે છે. અખૂટ અખૂટ છે ને,
અખૂટ જો અમે અપાદાન શક્તિ પરમ પ્રધાન છે, કેમ કે એમાં ઉપાદાન આવે છે. ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બંને તેમાં સમાય છે.
એટલે અપાદાનમાંથી ઉપાદાન કાઢ્યું, ઉપાદાનમાંથી બે છૂટું એમ છે. મૂળ અપાદાન, અપાદાનનો અર્થ કર્યો ઉપાદાન, ઉપાદાનના બે ભેદ કરી નથી કાઢ છે. બરાબર.
ચિત્તલીલાસમાં પાનું 34 એમાં કહ્યું છે, કે સામાન્યતાથી નિર્વિકલ્પ છે, વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ 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 શિષ્ય ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે છે. ક્યા તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને પરિણામ કયા છે, આ પરિણામથી જ ઉત્પાદવે વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ. એ ક્યાં કહેવાય?
એટલે ગુણનું નામ જ ઉત્પાદવે. એમ ગુણ પ્રગટ થાય છે, ગુણ પ્રગટ થાય છે, દોષ પ્રગટ થતો નથી. ગુણ એટલે ઉત્પાદવે. એમ શિષ્યોને આ રીતે આનંદ આવે છે વિશેષમાં. ગુણ એટલે વિશેષ એટલે પર્યાય એમ અર્થ કર્યો. અહીંયા તો બે જ વાત લેવી છે ને, ત્રિકાળી ગુણ કયો કે દ્રવ્ય કયો અને ક્ષણિક પર્યાય વાત મેળવી. ઉત્પાદનમાં પર્યાય લીધું અને ધ્રુવમાં ગુણ કયો કે દ્રવ્ય
જુઓ. વસ્તુ મતલબ વસ્તુના દ્રવ્યગુણ પર્યાય ઉપાદાનથી સિદ્ધ છે, અન્યથા સિદ્ધ નથી.
દ્રવ્યગુણ પર્યાય ત્રણેય
ઉપાદાનથી સિદ્ધ છે, અન્યથા સિદ્ધ નથી. નિમિત્ત કે વ્યવહારથી સિદ્ધ નથી. ભાઈ તારા ગુણમાં અને તારી
પર્યાયમાં કાર્ય થાય છે, ઉપાદાનથી થાય છે, નિમિત્તથી નહીં. એ આ શક્તિ બળવાન છે,
બળવાન છે, બહુ પરમ પ્રધાન છે.
દેશના લબ્ધિથી સમીકરણ થતું નથી, ઉપાદાનથી.
પર્યાયની
ભૂતાર્થ નથી જાણ, ક્ષણિક ઉપાદાનથી જાણ. બાકી બેન આ પુરુષે બોવાય બેટરી આપે તો વાંચો.
ભાઈ તારા ગુણમાં
આ બાર ખોલી રાખેલો આવે.
આય ખોલો,
આય બારી ખોલ ના,
આ ખોલો
મીઠા ભાઈ તમે બોલો. બારી ખોલો, હવા આવશે અને દરવાજો ખોલ રાખ, હવા આવશે.
પરાધીન દ્રષ્ટિ છે. ગુણ ને ધ્રુવ ઉપાદાન કહ્યું છે, તેની પર્યાય ને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. પંડિત શ્રી દીપચંદજી એ સરસ કામ કર્યું છે. આચાર્ય દેવે શક્તિની વ્યાખ્યા લખી છે, તેના વિશેષ સ્પષ્ટીકરણ સહિતનું વર્ણન શ્રી દીપચંદજી સિવાય બીજા કોઈએ ખાસ કર્યું નથી. સમયસર નાટકમાં થોડું છે, પણ પંચસંગ્રહ અને ચિદવિલાસમાં જેવું સ્પષ્ટીકરણ છે એવું બીજે નથી. તેમણે શ્રી દીપચંદજી એમ કહ્યું છે
કે આ બધું શાસ્ત્ર જીવતા રહી છે વાંચીને ખુશ છે.
ચિદવિલાસ જોશે, પંચસંગ્રહ જોશે, બધું જોશે. એ બી બહુ અચ્છી
સાહિત્ય સારું.
એ પણ આપના પ્રતાપે બાર આવ્યું છે. આ આપનો પ્રતાપ 11 ભાગ બાર આવ્યો.
સચ્ચી વાત. એમ કહ્યું છે જીતનજીએ કે સર્વ શક્તિઓમાં અપાદાન શક્તિ પરમ પ્રધાન છે. ભગવાન આત્માના ધ્રુવ સ્વભાવમાં દ્રષ્ટિ દેવાથી અપાદાન શક્તિના કારણથી ક્ષણિક પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને આનંદની નિર્મળ પર્યાયો ઉત્પન્ન થાય છે. બહુ શાસ્ત્ર ભણ્યો માટે જ્ઞાનની પર્યાય પ્રકટ થાય છે એમ નથી, તથા વ્યવહાર ચારિત્ર બારમાં છે માટે નિશ્ચય અવેદ રત્નત્ર રૂપ ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી. પરણતીમાં જે ઉત્પાદન થાય છે તે ઉપાદાનથી થાય છે, આવ્યું ને કે વસ્તુઓ ઉપાદાનથી સિદ્ધ છે. નિશ્ચયથી જે નિર્મળ પરણતિ થઈ તે પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે તે જ તેનું ઉપાદાન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના કારણે સ્વતંત્ર પ્રકટ થાય છે. તેમાં નિમિત્તનું કે બાહ્ય વ્યવહારનું કારણ પણ નથી, પોતાના દ્રવ્ય ગુણ પણ કારણ નથી. ક્ષણિક ઉપાદાન હે ને, ભૂતાર્થ હે ને. આ વાત ચિદવિલાસ પાના 95 અને 52 માં આપી છે. પર્યાયનું કારણ પર્યાય જ છે.
એમાં એક ચોક ચિદવિલાસમાં છે પર્યાય કારણ.
હા દેખો, પર્યાયનું કારણ પર્યાય જ છે.
ઉપાદાન છે ને એટલે હોય જ ને.
ગુણ વિના જ, ગુણની અપેક્ષા વગર જ પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત પર્યાયનું કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે.
કેવું નથી
નહીં, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે.
આ બરાબર છે.
આ આત્મામાં ત્રિકાલ ધ્રુવપણે ચારિત્ર ગુણ છે. તેની વર્તમાન જે નિર્મળ વિતરાગી પર્યાય પ્રકટ થઈ તે તેનું વર્તમાન ક્ષણિક ઉપાદાન છે. વ્યવહાર કારણ નહીં ને દ્રવ્ય ગુણ પણ કારણ નહીં.
હજી સમ્યક દર્શનની પર્યાય છે એનો પ્રદેશ ભિન્ન છે. હવે
હા, આવી વસ્તુ સ્થિતિ જાણી જે વિશેષ ને ભેદી ધ્રુવ ને અવલંબે છે.
વિશેષ ને ભેદી ધ્રુવ ને અવલંબે છે એટલે વિશેષ નું લગ છોડી દે ભેદી.
બરાબર, તેને અંદર અનાકુળ આનંદ ના તરંગ ઉઠે છે. અચ્છા, આ મતલબ છે ઉપર લીધું તું ને. અંદર નો ખજાનો ખુલી જાય છે અને પર્યાયમાં ધનના નિર્મળ રત્નત્રના ડગલા થાય છે. ઓ દિગંબર સંતો અને ગ્રસ્થ પંડિતોએ અદ્ભુત અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે. લોકો માને ના માને એ બીજી વાત છે, પોતાની ચીજ આવી જ છે. આ તો અનાદિ પરંપરાની ઉપદેશ છે. શ્રી દીપચંદજી 200 વર્ષ પહેલા ભાવદીપકામાં લખી ગયા છે. આગમની પરંપરા પ્રમાણેની શ્રદ્ધાવાળા કોઈ દેખાતા નથી. યથાર્થ શ્રદ્ધાવાળા કોઈ વક્તાય દેખાતા નથી. મુખથી આ વાત કહીએ તો કોઈ સાંભળતા નથી. કેવો ખરાબ કાળ. માટે હું લખી જાઉં છું કે માર્ગ આવો છે. સમજાણું કઈ આવું બન્યું?
આ બની ગયું 200 વર્ષ પહેલા.
સમ્યક દર્શન આદિ જે પર્યાય પ્રકટ થઈ તેના પ્રદેશ ભિન્ન છે.
રાગના પ્રદેશ ભિન્ન જ બેસતું નથી. આ તો કે સમ્યક દર્શનની પર્યાયના પ્રદેશ ભિન્ન વાંચો એમાં છે.
જરીક સૂક્ષ્મ વાત છે આમાં છે.
આમાં છે બરાબર ચીજ.
જરીક સૂક્ષ્મ વાત છે.
અસંખ્ય પ્રદેશોમાં,
અસંખ્ય પ્રદેશોમાં પર્યાયના પ્રદેશો ભિન્ન છે. ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાંથી નિર્મલ પર્યાય ઉઠે છે. કોને? જેટલા ક્ષેત્રમાંથી નિર્મલ પર્યાય ઉઠે છે એટલા પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. ક્યાં? જેટલા ક્ષેત્રમાંથી નિર્મલ પર્યાય ઉઠે છે એટલા પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે.
હા, એટલે એટલા માંથી જ ઉત્પાદન ઉઠે છે પર્યાય.
એમ
એમ એનું ક્ષેત્ર ભિન્ન છે.
અચ્છા,
ધ્રુવનું પ્રદેશ ભિન્ન ક્ષેત્ર અને પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ ચારે ભિન્ન છે.
અચ્છા, અસંખ્ય પ્રદેશોમાં પર્યાયના પ્રદેશો ભિન્ન છે.
અસંખ્ય પ્રદેશી દ્રવ્ય છે, એમાં એક દ્રવ્ય ધ્રુવ અને એક ઉત્પાદ બે ભાગ પડ્યા ને, ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન. તો ક્ષણિક ઉપાદાનના પ્રદેશ ભિન્ન છે ધ્રુવ ઉપાદાનથી. પ્રમાણથી એક પ્રદેશ છે અને નયથી જુદા પડે છે.
અસંખ્ય પ્રદેશોમાં પર્યાયના પ્રદેશો ભિન્ન છે, ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. અચ્છા, પર્યાયના પ્રદેશો ભિન્ન છે અને ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાંથી નિર્મલ પર્યાય ઉઠે છે એટલા પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. પર્યાયનું કારણ પર્યાયના પ્રદેશ છે, એમાં એવું હતું ને ઉપર. પર્યાયની ઉત્પત્તિમાં ધ્રુવનું ક્ષેત્ર કારણ નથી, પર્યાયનું ક્ષેત્ર પર્યાયનું કારણ છે.
અને એને એક જ પ્રદેશ હોય, માની લો ઘણી વાર, તો પર્યાયના નાશે દ્રવ્યો નાશ થઈ જાય. ક્ષેત્ર ભિન્ન છે માટે પ્રદેશનો આનો પ્રદેશ ભિન્ન છે. ઓનું નાશ થાય છતાં આ નાશ ન થાય, આની પામે છતાં આની ન પામે. એટલે પ્રદેશ ક્ષેત્ર ભિન્ન, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. દ્રવ્ય તો પર્યાયને દ્રવ્ય કહેવાય, ક્ષેત્ર ભિન્ન છે એનું, કાળ એનો ભિન્ન છે. નિત્ય અવસ્થિત એક સ્વકાળ પર્યાયનું અને ભાવ બે ભિન્ન છે. એકનો પારણામિક ભાવ અને એકનો ઉપનામિક ભાવે ભિન્ન છે. એક નિત્ય અને નિત્ય વગેરે યથાર્થ છે વાત. આ ગુરુદેવ શું કોઈ કહી શકે? આમાં બહુ વિદ્વાનોનો વિરોધ છે, ઘણો વિરોધ. એટલે વિરોધ ન કરે, બેસતું નથી એમ અર્થ. વિરોધનો અર્થ બેસતું નથી. આપણા વિદ્વાનોમાં પણ બેસતું નથી.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય મોક્ષનો માર્ગ છે.
ખરેખર બેન
જી,
જ્યાં સુધી જ્ઞાની ઉપર અખંડ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી નિમિત્તે ની વાણી થાય નહીં.
સહી વાત.
રાત કે તો રાત ને, દિવસ કે તો દિવસ. એક વાર પરીક્ષા કરી પછી કઈ એટલા દિગ્બર શાસ્ત્રો છે પણ પર્યાયના પ્રદેશ ભિન્ન તો આણી કઈ
થવાના.
એક જ ક્ષેત્ર હોય, સમજો, એક જ ક્ષેત્ર હોય, અભિન્ન અખંડ સર્વથા એક જ ક્ષેત્ર હોય, તો એ ક્ષેત્રે પર્યાય જે ક્ષેત્ર થઈ, પર્યાયના નાશથી દ્રવ્ય નાશ થાય તો થતું નથી. નક્કી થાય છે ને પણ ઠીક. તમે ધ્રુવનો આશ્રય કરો ત્રિકાળી દ્રવ્યનો, તો જો પર્યાયને નહીં પ્રદેશ એક હોય તો પર્યાયનો આશ્રય આવવો
જોઈએ,
તો પર્યાયનું અવલંબન તો આવતું
નથી.
ક્ષેત્ર ભિન્ન છે ભાઈ, બરાબર ન્યાય થઈ છે. આ વાત ચાલતી નહોતી ને, નવી છે એટલે ના બે ચાલો. પૂરો થયો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની
પર્યાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય મોક્ષનો માર્ગ છે.
તો આ પારો ચાલુ છે. બીજો
તે પર્યાયના ઉત્પાદ વ્ય સ્વતંત્ર પોતાના કારણથી થાય છે. ધ્રુવ ઉપાદાન છે તો તેનાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નથી.
આ છે તો આ છે,
કેટલી
સરસ
ત્રીજી તારીખ નું પ્રવર્તન સારું
એકદમ
ટોપ હતું.
આટલા દિવસ માં ફૂલ ફોર્મ માં હતા એક ત્રીજી તારીખે.
ગુરુદેવ નું શાસન એ સોનગઢ માં કહ્યું તું સાચું પડશે. ફડકો થવાનો વાતાવરણ ખબર નહી. દસ વર્ષ વધારે વધારે 15 વર્ષ નીકળી જશે એમ કહ્યું. 10 વર્ષ થઈ
ગયા.
જો કાલ પાકેગા ના 10 વર્ષ 15 વર્ષ બસ ઇતના એક ઇંચ
સૂર્ય નો ઉદય થાય તો મધ્યાહન થાય તો વાર લાગે ને.
હા એ
વાત
થોડો ટાઈમ લાગે. શરૂઆત થઈ ગઈ છે ભીડથી. આખું જુદું કર્યું ને
ભીડમાંથી ભીડ જાગી છે. ભીડ
કે એને પડતા મૂકીને આ જુદું કર્યું.
ખ્યાલ આવે લોકોને.
લોકોને
ખ્યાલ
ધ્રુવ ઉપાદાન છે તો તેનાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નથી. કેમ કે ધ્રુવ ઉપાદાન તો ત્રિકાલેક રૂપ રહે છે અને પર્યાયમાં કેવલ જ્ઞાનની પૂર્ણ વિકાસની દશા થાય તો જ્ઞાનની ધ્રુવતામાં ધ્રુવ જ્ઞાન સ્વભાવમાં કાંઈ કમી થતી નથી. ને નિગોદની પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો વિકાસ છે તો ધ્રુવ જ્ઞાન સ્વભાવમાં બધું પુષ્ટા થાય છે એમે નથી. ધ્રુવ તો એક બંધ એવું ને એવું એકરૂપ ત્રિકાળ છે. એવી કોઈ વાત છે નહી. જેની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે ધ્રુવને પોતાના ધ્યાન નું ધ્યેય બનાવ્યું છે તેને ક્રમવર્તી નિર્મળ પર્યાયો થયા જ કરે છે. તેની નિર્મળ પર્યાય છૂટીને તેને મિથ્યા તો આવી જાય એવો કોઈ ગુણ છે જ નહીં. ભાઈ તારા આત્મામાં અપાદાન શક્તિ એવી છે કે તેમાં આત્મામાં અનંત અનંત પર્યાયો થઈને નાશ પામે છતાં તેના ધ્રુવનું સામર્થ્ય એવું ને એવું અક્ષય અનંત શાશ્વત રહે છે ને તેમાંથી પર્યાયો નિર્મળ નિર્મળ થયા જ કરે છે. ઓહો આ ચૈતન્ય ચિંતામણી એવા ધ્રુવનો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે સમય સમય પરિપૂર્ણ જ્ઞાન આનંદ આદિ તેમાંથી નીકળ્યા જ કરે છે અને છતાં અનંત કાળ કાળે એ તો એક બંધ એવું ને એવું જ રહ્યા કરે છે. અકબંધ અકબંધ એટલે
અકબંધ એટલે પડીકું જે બાયડું હોય એવું ને એવું અકબંધ દોરો વીટો હોય તો ખોલે ની પેકિંગ
પેકિંગ
સીલ માર્યું હોય ને
અકબંધ
અકબંધ
બરાબર
એવું ને એવું રહ્યા
કરે બરાબર. અકબંધ એક બંધ નહીં અકબંધ આ નવું કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ દયાદાન આદિ પુણ્યની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહીં તો અહીં કહે છે કે તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. તે ધ્રુવનું આલંબન લે તેમાં દ્રષ્ટિ કર અને તેનું ધ્યાન ધર તેમાંથી તારો ધર્મ પ્રકટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધા થોતા છે એ બહારની ચીજમાંથી ક્યાંયથી તારો ધર્મ આવે એમ નથી. હવે એક બીજી વાત
છે એક છે હવે એક બીજી વાત
હવે એક બીજી વાત
સમ્યક દર્શન આદિની નિર્મળ પર્યાય આપવો, તેની હાનિ થતા તે પર્યાય ક્યાં ગઈ? તો કહે છે કે જેમ જલના તરંગ જલમાં ડૂબે છે ને સામાન્ય જલપણે થાય છે, તેમ તે અલ્પ પર્યાય ધ્રુવમાં જાય છે અને ધ્રુવમાં જતા તે પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. ક્ષયક ભાવ પણ હાનિ વ્યય પામતા ધ્રુવમાં ભળી જાય છે ને પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. આહા, જે નિર્મળ પર્યાય ક્રમવર્તી પ્રકટ થાય છે તે વ્યય પામતા ધ્રુવ સામાન્યમાં જાય છે અને તે પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. આહા, પર્યાય ક્રમવર્તી અને ગુણો અક્રમવર્તી એક સાથે છે તે બેના સમુદાયને આત્મા કહે છે. અહીં નિર્મળ પર્યાય લેવી, રાગ પર્યાયમાં છે તો રાગવાળો આત્મા છે એમ ન સમજવું. તો મોક્ષમાં પ્રકાશકમાં શુદ્ધ શુદ્ધ પર્યાયનું પિંડ તે આત્મા એમ કેમ કહ્યું છે? હા, ત્યાં અપેક્ષા વિજી છે, પર્યાયમાં અશુદ્ધતા છે એને જે માનતો જ નથી એવા નિશ્ચયવાસીને સમજાવવા માટે વાત કરી છે. આહા, પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અશુદ્ધતાની પર્યાયનો વ્યય થયો તે ક્યાં ગઈ? કે તે પર્યાય અંદર ધ્રુવમાં ગઈ. પણ અંદર અશુદ્ધતા ગઈ છે એમ નહીં, અંદર તો યોગ્યતા ગઈ છે, તે પારિણામિક ભાવરૂપ થઈ ગઈ છે. ભગવાન ધ્રુવમાં ભળી ભગવાન રૂપ થઈ ગઈ છે. વાહ વાહ, બહુ અચ્છા. પરમ પારિણામિક ભાવ ત્રિકાલ ધ્રુવ શુદ્ધ છે તેમાં તે પર્યાય ગઈ છે. તો આપણે કરવાનું શું? કે આજ કે ત્રિકાલી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝૂકી જા, ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે, ધ્રુવનું અવલંબન ધર્મ છે. આવી વાત છે, સમજાણું કઈ? આ રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી, શક્તિ તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન, એ બંનેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એકતામાં રહ્યો છે. મરણ ટાણે તે રાગની એકતામાં ભીસમાં ભીસાઈ જશે. શુભ ભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતા રાગની એકતાની ભીસમાં ભીસાઈ જશે. અરે ભગવાન, આખી જિંદગી જેણે પોતાને ચૈતન્ય વસ્તુને ભીન જાણી અનુભવી નહીં તેનો દેહ મરણ ટાણે જેમ ઘાણીમાં તલ પીલાય તેમ પીલાઈને છૂટી જશે. ને કોણ જાણે ક્યાંય તે ચાર ગતિમાં રજડતો ચાલ્યો જશે. સમજાય છે કઈ? જુઓ, પાંચ પાંડવો ભાવલિંગી વિતરાગી સંત હતા. શત્રુંજય પહાડ પર તેઓ ધ્યાનમાં લીન હતા. દુર્યોધનના ભાણેજે ધગધગતા લોઢાના ગેરણા તેમના હાથ પગમાં પહેરાવીને તેમના ઉપર ભારે ઉપસર્ગ કર્યો. તે વખતે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ તો અંતર ધ્યાન વડે કેવલ જ્ઞાન પામી મોક્ષે પધાર્યા. સહદેવ, સહદેવ અને નકુલ એ બંને સાધર્મી પ્રતિ જરી શુભ ભાવ વિકલ્પ આવ્યો. ત્યારે આ સંતો પર આવો ઘોર ઉપસર્ગ, એ શુભ વિકલ્પના ફળમાં તેને કેવલ જ્ઞાન પ્રકટ ન થતા આયુ સ્થિતિ પૂરી થઈને સર્વાસિદ્ધિના દેવમાં જવાનું થયું. ત્યાં તેમને 33 સાગરોપમની સ્થિતિ છે, તે સ્થિતિ પૂરી કરીને મનુષ્ય તરીકે જન્મશે અને ફરી મુનિ દીક્ષા લઈ કેવલ જ્ઞાન પામીને મોક્ષે જશે. જુઓ, જરા શુભ ભાવ આવ્યો તો આટલો સમય સંસારમાં તેમને રહેવું પડ્યું. ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણીનો આ પ્રવાહ છે. કહે છે કે વર્તમાન પર્યાયનો અપાય નાશ થવા છતાં હાનિને પ્રાપ્ત થતો નથી એવો જે ધ્રુવ ભાવ છે તે મય અપાદાન શક્તિ જીવમાં છે. પર્યાયની હાનિ થઈને તે અંદર ગઈ પણ ધ્રુવ ઉપાદાન પડ્યું છે, માટે બીજે સમય બીજી નવી પર્યાય ઉત્પન્ન થશે જ. આહા, બીજી નવી નિર્માણ પર્યાય ઉત્પન્ન થાય એવો આત્માનો ઉપાદાન સ્વભાવ છે, તે ભાવ સ્વભાવ છે. એક પર્યાયનો અભાવ થયો તેથી અભાવ શૂન્યતા કાયમ રહી જાય એવી વસ્તુ નથી. ભાવ શક્તિના કારણે બીજી નિર્માણ પર્યાય બીજે સમયે વિદ્યમાન હોય જ છે. આવી વાત, આ બધી નિશ્ચયની વાત છે એમ કઈ લોકો તેને કાઢી નાખે છે. પણ ભાઈ, નિશ્ચય એટલે પરમાણ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. સમજાણું કઈ? કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની છે, તેનો અપાય નામ નાશ થવા છતાં ધ્રુવત્વ નાશ પામતો નથી. પરમ પારિણામિક એવો ધ્રુવ એ જ્ઞાયક ભાવ નાશ પામતો નથી, માટે બીજી ક્ષણે બીજી કેવળ જ્ઞાનની પર્યાય વિદ્યમાન થશે જ થશે. વર્તમાન પર્યાયનો અભ્યાસ થયો એટલે હવે બીજી પર્યાયનો ઉત્પાદ નહીં થાય એમ વસ્તુ નથી. ક્ષયોપશમ સંકેતનો અભાવ થઈને ક્ષાયક સંકેત પ્રગટ થાય છે. અલબત્ત તે કાળે ભગવાન કેવલી શુદ્ધ કેવલીની સમીપતા હોય છે, પણ તે પર્યાય ક્ષાયક સંકેતની દશા કંઈ કેવલી કે શુદ્ધ કેવલીના કારણે થઈ છે એમ નથી. ધ્રુવ શક્તિમાં તાકાત છે, તેથી ક્ષયોપશમ દશાનો વ્યય થઈને ક્ષાયક પર્યાય પ્રગટ થઈ જાય છે. અંદર ધ્રુવ સ્વભાવ પડ્યો છે, જેના આશ્રયથી ક્ષયોપશમ દશા વ્યય પામીને બીજી નિર્મળ ક્ષાયક પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય વર્તમાન વિદ્યમાન અવસ્થા વિના હોય નહીં એવી આત્માની ભાવ શક્તિ છે. બીજી વિદ્યમાન નિર્મળ અવસ્થા ઉત્પન્ન થશે જ થશે એવો આત્માનો આ ઉપાદાન ગુણ છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કાઢતા એ વાત જ ક્યાં રહે છે. આ પ્રમાણે અહીં અપાદાન શક્તિનું વર્ણન કરવું છે.
પિસ્તાલીસ થઈ
જી
46
બે રહી ગઈ બસ અધિક.